એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક રમતો હોય છે, માનવ બુદ્ધિ. ઘણીવાર આપણે એના વિશે વિચારીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પણ ક્યારેક કદાચ પૂરી સમજ નથી હોતી.
નમસ્કાર. અને હા, આ વિષય ખરેખર રસપ્રદ છે. આજે આપણે પ્રોફેસર ઇયાન જેડિયરીના સંશોધન અને એમના પુસ્તકો જેમ કે ઇન્ટેલિજન્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે વાત કરીશું. બુદ્ધિને વૈજ્ઞાનિક રીતે સમજવી મને લાગે છે કે ખૂબ જરૂરી છે, કારણ કે એ આપણા જીવનના ઘણા પાસાઓને સ્પર્શે છે. ભણતર, નોકરી, આપણું સ્વાસ્થ્ય સુધા.
સાચી વાત છે. આપણે ઘણીવાર હોશિયારી કે બુદ્ધિ વિશે પોતાની માન્યતાઓ બનાવી લઈએ છીએ, ખરું ને? ડિયરીનું કામ આપણને પુરાવા આધારિત એટલે કે નક્કર સંશોધન પર આધારિત સમજણ આપે છે. તો ચાલો આ વિષયમાં જરા ઊંટા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. પ્રોફેસર ઇયાન જે ડિયરી કોણ છે આ વ્યક્તિ, અને શા માટે એમની વાત મહત્વની છે?
જી, પ્રોફેસર ડિયરી એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડિફરેન્શિયલ સાયકોલોજીના પ્રોફેસર છે. એમનું મુખ્ય કામ છે જ્ઞાનાત્મક વૃદ્ધત્વ, એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ આપણી વિચારવાની, સમજવાની શક્તિમાં શું ફેરફાર થાય છે તેનું અભ્યાસ. અને તેઓ આ ક્ષેત્રમાં, મતલબ કે વિશ્વભરમાં જાણીતા છે.
એમની ખાસિયત શું છે? મતલબ બીજા સંશોધકોથી કઈ રીતે અલગ પડે છે?
એમની સૌથી મોટી ખાસિયત છે એમનું લાંબા ગાળાનું સંશોધન. તેઓ માત્ર બીજાના કામનો સાર નથી આપતા, એમને પોતે દાયકાઓ સુધી ચાલેલા અભ્યાસનું નેતૃત્વ કર્યું છે.
તમે પેલા લોથિયન બર્થ કોહોર્ટ્સ અભ્યાસની વાત કરી રહ્યા છો, બરાબર ને?
હા, બરાબર એ જ. અસાધારણ અભ્યાસ છે. વિચારો, હજારો લોકો જેમણે 1932 અને 1947માં છેક 11 વર્ષની ઉંમરે સ્કોટલેન્ડમાં બુદ્ધિ કસોટી આપી હતી. પ્રોફેસર ડિયરી અને એમની ટીમે એ જ લોકોને 70-80 વર્ષ પછી શોધી કાઢ્યા અને ફરીથી એમનો અભ્યાસ કર્યો. એમના સ્વાસ્થ્ય, જીવન, જનીનો બધી માહિતી એકઠી કરી.
ઓહ, એટલે આપણને એ જાણવા મળ્યું કે આટલા વર્ષોમાં બુદ્ધિ કેટલી બદલાઈ કે સ્થિર રહી.
બિલકુલ. આ અભ્યાસથી જીવનભર બુદ્ધિ કેવી રીતે ટકી રહે છે અથવા કયા પાસા બદલાય છે એની અભૂતપૂર્વ સમજ મળી છે. એટલે એમનો દ્રષ્ટિકોણ ફક્ત થિયરી પર નહીં, પણ વાસ્તવિક લાંબા ગાળાના ડેટા પર આધારિત છે. આ જ એમને ખૂબ વિશ્વસનીય બનાવે છે.
સમજાઈ ગયું. એટલે જ એમની વાતમાં વજન છે. તો પ્રોફેસર ડિયરીના આ બધા સંશોધનનો મુખ્ય સાર શું છે? એમનો મુખ્ય સંદેશ શું છે બુદ્ધિ વિશે?
એમનો કેન્દ્રીય મુદ્દો એ છે કે માનવ બુદ્ધિ એ કોઈ હવામાં ઉડતો ખ્યાલ નથી. એ એક વાસ્તવિક, માપી શકાય તેવી મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતા છે, અને એના મૂળિયા આપણા જૈવિક બંધારણમાં છે, એટલે કે આપણા જનીનો અને મગજ સાથે એનો સંબંધ છે.
અને એની અસર પણ થાય છે આપણા જીવન પર.
ચોક્કસ. એની આપણા જીવનના ઘણા પરિણામો પર નોંધપાત્ર અસર પડે છે, જેમ કે આપણું શિક્ષણ કેટલું થશે, આપણને કેવી નોકરી મળશે, અને નવાઈ લાગશે પણ આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે એના પર પણ.
એટલે બુદ્ધિ ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવાની વાત નથી, પણ જીવનના ઘણા ક્ષેત્રો સાથે જોડાયેલી છે.
હા, એમનો ઉદ્દેશ્ય એ જ છે કે બુદ્ધિના વિજ્ઞાનને સામાન્ય લોકોની ગેરસમજો અને ક્યારેક જે રાજકીય રંગ ચઢી જાય છે એનાથી દૂર લઈ જઈને નક્કર વૈજ્ઞાનિક પુરાવા સામે મૂકવા. તેઓ પૂછે છે કે ભાઈ, આટલા વર્ષોના સંશોધન પછી આપણે બુદ્ધિ વિશે ખરેખર શું જાણીએ છીએ અને કેમ એ આટલી મહત્વની છે.
અને એમના પુસ્તકો આ જ વાત સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરે છે એમને.
બરાબર. પુસ્તકોનો હેતુ એ જ છે કે આ જટિલ વૈજ્ઞાનિક માહિતી, જેમ કે બુદ્ધિ શું છે, એને માપવાની પદ્ધતિઓ જેમ કે IQ ટેસ્ટ અને G ફેક્ટર શું છે, જનીનો અને મગજની ભૂમિકા, જીવનભર એની સ્થિરતા અને વાસ્તવિક જીવનમાં એની અસરો, આ બધું સ્પષ્ટ અને પક્ષપાત વગર સામાન્ય વાચક સુધી પહોંચાડવું.
ચાલો તો હવે થોડી વધુ વિગતમાં ઉતરીએ. સૌથી પહેલો સવાલ જે મનમાં આવે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બુદ્ધિ એટલે શું? રોજબરોજ તો આપણે હોશિયાર શબ્દ ઘણી રીતે વાપરીએ છીએ.
હા, એ વાત સાચી છે. વૈજ્ઞાનિક અભિગમ થોડો વધુ ચોક્કસ છે. લગભગ 125 વર્ષ પહેલાં ચાર્લ્સ સ્પીયરમેન નામના એક મનોવૈજ્ઞાનિકે એક રસપ્રદ વાત નોંધી. એમને જોયું કે જે વ્યક્તિ એક પ્રકારની માનસિક કસોટીમાં સારો દેખાવ કરે છે એ બીજી જુદી પ્રકારની કસોટીઓમાં પણ સામાન્ય રીતે સારો દેખાવ કરે છે.
એટલે કે જે ગણિતમાં સારો હોય એ ભાષામાં પણ સારો હોઈ શકે એવું?
હા, કંઈક એવું જ. આ દર્શાવે છે કે કદાચ બધી જ જ્ઞાનાત્મક ક્ષમતાઓ, તર્ક, યાદશક્તિ, શબ્દભંડોળ એ બધાના મૂળમાં કોઈક એક સામાન્ય માનસિક શક્તિ કામ કરે છે. સ્પીયરમેને આને જી ફેક્ટર નામ આપ્યું, એટલે કે જનરલ ઇન્ટેલિજન્સ અથવા સામાન્ય બુદ્ધિ.
ઓ, આ જી ફેક્ટર, અને જે આઈક્યુ ટેસ્ટની આપણે વાતો સાંભળીએ છીએ એ આ જી ફેક્ટરને માપે છે?
હા, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન ટેસ્ટ એ આ જી ફેક્ટર અને બીજી કેટલી જ્ઞાનાત્મક ક્ષમતાઓને માપવાનો એક પ્રયાસ છે. પણ એ યાદ રાખવું જોઈએ કે આઈક્યુ સ્કોર કોઈ સંપૂર્ણ માપ નથી, એક સાપેક્ષ માપ છે. તમારો સ્કોર તમારા વયજૂથના બીજા લોકોની સરખામણીમાં ક્યાં છે એ બતાવે છે. સરેરાશ આઈક્યુ 100 ગણવામાં આવે છે.
અને આ ટેસ્ટનો મૂળ હેતુ શું હતો?
મૂળ શોધક આલ્ફ્રેડ બિનેટ, એમનો હેતુ બાળકોને હોશિયાર કે નબળા એવું લેબલ મારવાનું નહોતો. એમનો હેતુ તો એ હતો કે શાળામાં કયા બાળકોને ભણવામાં વધારાની મદદની જરૂર પડી શકે છે, એમને ઓળખી શકાય. ટૂંકમાં મુખ્ય વાત એ છે કે બુદ્ધિ માપી શકાય એવી લાક્ષણિકતા છે, અને જી ફેક્ટર એનું સૌથી મજબૂત વૈજ્ઞાનિક તારણ છે. હવે આ બુદ્ધિના માળખાની વાત કરીએ તો જી ફેક્ટર એટલે કે સામાન્ય બુદ્ધિ એ સૌથી ઉપર છે, પણ એને નીચે પણ ક્ષમતાઓના જુદા જુદા સ્તર છે.
એટલે એમ કે બુદ્ધિ એક જ વસ્તુ નથી, પણ એમાં અલગ અલગ પ્રકારની ક્ષમતાઓનો સમાવેશ થાય છે.
હા, બરાબર. મુખ્યત્વે બે મોટી કેટેગરી પાડવામાં આવી છે. પહેલી છે ફ્લુઇડ ઇન્ટેલિજન્સ, GF. આ એટલે નવી પરિસ્થિતિમાં તર્ક લગાવવાની, સમસ્યા ઉકેલવાની, પેટર્ન ઓળખવાની ક્ષમતા. આમાં તમારે પહેલાથી કંઈ જાણતા હો એ જરૂરી નથી.
દાખલા તરીકે,
જેમ કે કોઈ નવી પઝલ ગેમ રમવાનું શીખવો, અથવા કોઈ અજાણ્યા શહેરમાં હો અને રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો, આ તમારી કાચી તર્કશક્તિ છે. અને બીજી છે ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ, GC. આ એટલે તમે જીવનમાં જે જ્ઞાન, માહિતી અને કુશળતા મેળવ્યા છે એનો સંગ્રહ.
એટલે કે જે આપણે ભણવાથી અને અનુભવથી શીખીએ છીએ.
હા, જેમ કે દેશની રાજધાની કઈ છે એ જાણવું, શબ્દોના અર્થ ખબર હોવા, કે પછી સાયકલ ચલાવતા આવડવું, આ બધું ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સનો ભાગ છે.
આ તો બહુ જ રસપ્રદ તફાવત છે. તો શું આ બંને પ્રકારની બુદ્ધિ ઉંમર સાથે અલગ રીતે બદલાય છે?
હા, સામાન્ય રીતે એવું જોવા મળે છે. ફ્લુઇડ ઇન્ટેલિજન્સ, GF, જે નવી સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે, એ યુવાનીમાં, કદાચ 20-30માં ટોચ પર પહોંચે છે અને પછી ધીમે ધીમે ઘટી શકે છે. જ્યારે ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ, GC, એટલે કે જ્ઞાન અને અનુભવ, એ તો વૃદ્ધાવસ્થા સુધી સ્થિર રહી શકે છે, અથવા ક્યારેક તો વધી પણ શકે છે, કારણ કે આપણે જીવનભર નવું નવું શીખતા રહીએ છીએ. અને આ બે મુખ્ય પ્રકારોની નીચે પણ વધુ ચોક્કસ ક્ષમતાઓ આવે છે, જેમ કે યાદશક્તિ, ભાષા કેટલી સરળતાથી વાપરી શકો છો, સ્પેસ એટલે કે અવકાશની સમજ વગેરે.
હવે થોડી જૈવિક બાબતો પર આવીએ. જનીનો અને બુદ્ધિ, શું બુદ્ધિ વારસાગત છે? આ સવાલ તો બધાને થતો હશે.
હા, અને આ થોડો કહેવાય ને કે ગૂંચવાડા ભર્યો મુદ્દો છે. વિજ્ઞાનીઓ હેરિટેબિલિટી નામનો શબ્દ વાપરે છે. એનો અંદાજ ખાસ કરીને વિકસિત દેશોમાં પુખ્ત વયના લોકો માટે 50% થી 80% જેટલો ઊંચો છે. પણ આ આંકડો સાંભળીને ગેરસમજ થવાની શક્યતા છે.
50 થી 80% એટલે શું મારી 50 થી 80% બુદ્ધિ મારા મમ્મી પપ્પા તરફથી આવી છે?
ના, એમ સીધું નથી. હેરિટેબિલિટી વ્યક્તિ માટે નથી, પણ વસ્તી માટેનો આંકડો છે. એ એમ કહે છે કે સમાજમાં લોકોની બુદ્ધિમાં જે તફાવત દેખાય છે એમાંથી 8% તફાવત તેમના જનીનોના તફાવતને કારણે હોઈ શકે છે.
ઓકે, એટલે આ સમાજ લેવલની વાત છે, વ્યક્તિગત લેવલની નહીં.
બરાબર. એનો અર્થ એ નથી કે તમારું ભવિષ્ય જનીનોથી લખાઈ ગયું છે. અને સૌથી મહત્વનું, એનો અર્થ એ પણ નથી કે પર્યાવરણનો કોઈ રોલ નથી.
તો પર્યાવરણ કેટલું મહત્વનું છે?
ખૂબ જ મહત્વનું. જનીનો અને પર્યાવરણ સતત એકબીજા સાથે સંવાદ કરે છે. દાખલા તરીકે, કોઈ બાળકમાં સંગીત માટેનો આનુવંશિક ઝોક હોય, પણ જો એને ક્યારે સંગીતનું સાધન મળે જ નહીં કે શીખવાનું વાતાવરણ ન મળે, તો એ ક્ષમતા કદાચ બહાર ના આવે. બીજી બાજુ યોગ્ય વાતાવરણ મળે તો એ ખીલી ઉઠે, અને જીન એન્વાયરમેન્ટ કોરિલેશન કહેવાય છે.
સમજાઈ ગયું. અને મગજનું શું? મગજના કદ કે એની રચનાનો બુદ્ધિ સાથે કોઈ સંબંધ છે?
હા, થોડો સંબંધ છે. મગજના કદ અને બુદ્ધિ વચ્ચે નાનો પણ સતત પોઝિટિવ સંબંધ જોવા મળ્યો છે. પણ કદ કરતાં કદાચ વધુ મહત્વનું છે કે મગજ કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે.
કાર્યક્ષમતા એટલે?
સંશોધનોએ બતાવ્યું છે કે જે લોકો વધુ બુદ્ધિશાળી હોય છે તેઓ જ્યારે કોઈ માનસિક કાર્ય કરે છે ત્યારે એમના મગજના કેટલાક ભાગો ઓછી ઊર્જા વાપરીને વધુ ચોકસાઈથી કામ કરતા હોય એવું લાગે છે. જાણે કે એમનું મગજ વધુ એફિશિયન્ટ હોય. આ ઉપરાંત માહિતી કેટલી ઝડપથી પ્રોસેસ થાય છે અને મગજના જુદા જુદા ભાગો વચ્ચેનું જોડાણ કેટલું સારું છે, જેને વ્હાઇટ મેટર કહે છે, એ પણ બુદ્ધિ સાથે સંકળાયેલું છે. હવે આપણે પાછા પેલા લોથિયન અભ્યાસ પર જઈએ.
એણે બુદ્ધિની સ્થિરતા વિશે શું કહ્યું?
હા, પેલો અભ્યાસ જેમાં 11 વર્ષના બાળકોનો દાયકાઓ પછી ફરી અભ્યાસ થયો, એનું મુખ્ય તારણ શું નીકળ્યું?
એનું સૌથી મહત્વનું અને કદાચ સૌથી આશ્ચર્યજનક તારણ એ હતું કે બુદ્ધિ એક અત્યંત સ્થિર લક્ષણ છે. આને મનોવિજ્ઞાનમાં રેન્ક ઓર્ડર સ્ટેબિલિટી કહે છે.
રેન્ક ઓર્ડર સ્ટેબિલિટી એટલે શું? એનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ 11 વર્ષની ઉંમરે પોતાના ક્લાસના કે ઉંમરના બીજા લોકોની સરખામણીમાં, માની લો કે ટોપ 10%માં આવતો હોય બુદ્ધિમાં, તો એ જ વ્યક્તિ 80 કે 90 વર્ષની ઉંમરે પણ પોતાના વય જૂથમાં લગભગ એ જ રેન્ક પર, એટલે કે ટોપ 10%ની આસપાસ રહેવાની શક્યતા ઘણી વધારે છે.
ખરેખર આટલી બધી સ્થિરતા, આ તો માન્યામાં નથી આવતું.
હા, આ મનોવિજ્ઞાનના સૌથી વધુ પુનરાવર્તિત અને મજબૂત તારણોમાંથી એક છે. આપણી સાપેક્ષ બુદ્ધિ, બીજાની સરખામણીમાં આપણું સ્થાન, એ જીવનભર ઘણું સ્થિર રહે છે.
પણ આનો મતલબ એવો તો નથી ને કે બુદ્ધિ જરાય બદલાતી જ નથી?
ના, એવું બિલકુલ નથી. આપણે આગળ વાત કરી એમ ફ્લુઇડ બુદ્ધિ સમય સાથે ઘટી શકે છે, જ્યારે ક્રિસ્ટલાઇઝ્ડ બુદ્ધિ વધી શકે છે, એટલે સંપૂર્ણ સ્કોર બદલાઈ શકે છે. પણ બીજાની સરખામણીમાં તમારો ક્રમ મોટે ભાગે જળવાઈ રહે છે. અને સારી વાત એ છે કે તંદુરસ્ત જીવનશૈલી, નિયમિત કસરત, ભણતા રહેવું અને માનસિક રીતે સક્રિય રહેવું, આ બધું ઉંમર સાથે થતા જ્ઞાનાત્મક ઘટાડાને ધીમો પાડવામાં મદદ કરી શકે છે, જેને સફળ જ્ઞાનાત્મક વૃદ્ધત્વ કહી શકાય.
ઓકે, તો બુદ્ધિ માપી શકાય છે, એ સ્થિર છે, એનો જૈવિક આધાર પણ છે. પણ આ બધું જાણવાનો ફાયદો શું? રોજિંદા જીવનમાં એની શું અસર છે? અહીંથી કદાચ પેલી કોગ્નિટિવ એપિડેમિયોલોજીની વાત શરૂ થાય છે, બરાબર?
હા, બરાબર પકડ્યું. કોગ્નિટિવ એપિડેમિયોલોજી એ અભ્યાસનું એવું ક્ષેત્ર છે જે બુદ્ધિ અને સ્વાસ્થ્યના પરિણામો વચ્ચેનો સંબંધ તપાસે છે, અને પ્રોફેસર ડિયરી આ ક્ષેત્રના પ્રણેતાઓમાંના એક છે. એમનું સંશોધન બતાવે છે કે આઈક્યુ સ્કોર જીવનના ઘણા મહત્વના પાસાઓ માટે એક સારો આગાહી કરનાર બની શકે છે.
દાખલા તરીકે કયા પાસાઓ?
સૌથી સ્પષ્ટ તો છે શિક્ષણ. આઈક્યુ સ્કોર એ શૈક્ષણિક સફળતા, કેટલા વર્ષ ભણશો, ઉચ્ચ શિક્ષણમાં કેવો દેખાવ કરશો એનો ખૂબ સારો સૂચક છે. એ જ રીતે વ્યવસાયમાં પણ. વધુ જટિલ અને પ્રતિષ્ઠિત નોકરીઓ મેળવવા અને તેમાં સારું પ્રદર્શન કરવા સાથે આઈક્યુનો મજબૂત સંબંધ જોવા મળે છે.
એટલે જ કદાચ કેટલીક કંપનીઓ નોકરી માટે એપ્લાય કરીએ ત્યારે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેતી હોય છે.
હા, શક્ય છે, કારણ કે આ ટેસ્ટ નવી વસ્તુઓ શીખવાની ક્ષમતા, સમસ્યા હલ કરવાની ક્ષમતા, એટલે કે ફ્લુઇડ ઇન્ટેલિજન્સનો અંદાજ આપી શકે છે, જે ઘણી નોકરીઓ માટે જરૂરી હોય છે.
અને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને સ્વાસ્થ્યનો સંબંધ થોડો અણધાર્યો લાગે છે.
એ ખરેખર ખૂબ જ રસપ્રદ અને મહત્વનું તારણ છે. ઘણા મોટા અભ્યાસો, જેમાં લોથિયન કોહોર્ટ્સ પણ સામેલ છે, તેમને દર્શાવ્યું છે કે બાળપણમાં જેમનો આઈક્યુ સ્કોર વધુ હોય છે તેઓ સરેરાશ રીતે લાંબુ અને વધુ તંદુરસ્ત જીવન જીવે છે.
શું વાત કરો છો, આવું કેમ?
કારણો ઘણા હોઈ શકે છે અને જટિલ છે. એવું નથી કે આઈક્યુ સીધો કોઈ બીમારી સામે રક્ષણ આપે છે, પણ સંભવિત કારણોમાં એવું હોઈ શકે કે વધુ બુદ્ધિશાળી લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી વિશે વધુ જાણે અને અપનાવે, જેમ કે કસરત, સારો ખોરાક, ધૂમ્રપાન ન કરવું, બીમારીના લક્ષણોને જલ્દી ઓળખીને સારવાર લે, ડૉક્ટરની સલાહ વધુ સારી રીતે સમજી શકે અને કદાચ એવી નોકરીઓ અને સામાજિક સ્થિતિ પ્રાપ્ત કરે જે વધુ સુરક્ષિત હોય અને સારી આરોગ્ય સંભાળ પૂરી પાડતી હોય. આ ખરેખર મન અને શરીર કેટલા ગાઢ રીતે જોડાયેલા છે એ બતાવે છે. પણ હા, એ પણ કહેવું જોઈએ કે બુદ્ધિના અભ્યાસમાં હજુ પણ કેટલાક વણ ઉકેલ્યા સવાલો અને કેટલીક વાર વિવાદ ઉભા કરે તેવા મુદ્દાઓ પણ છે.
જેમ કે પેલી વાત કે પેઢી દર પેઢી લોકો વધુ હોશિયાર થતા જાય છે, ફ્લિન ઇફેક્ટ.
હા, ફ્લિન ઇફેક્ટ. 20મી સદી દરમિયાન દુનિયાના ઘણા દેશોમાં એવું જોવા મળ્યું કે સરેરાશ આઈક્યુ સ્કોર સતત વધી રહ્યો હતો. પેઢી દર પેઢી લોકો ટેસ્ટમાં વધુ સારો દેખાવ કરતા હતા. આનું કારણ જનીનોમાં ફેરફાર નથી, કારણ કે એ આટલી જલ્દી ન થાય.
તો પછી શું કારણ હોઈ શકે?
વૈજ્ઞાનિકો માને છે કે આ પર્યાવરણીય પરિબળોને કારણે છે, જેમ કે સારું પોષણ, શિક્ષણનો વ્યાપ વધવો, આપણું જીવન વધુ જટિલ બનવું જેમાં વધુ તર્ક અને અમૂર્ત વિચારની જરૂર પડે, અને કદાચ લોકો આવા ટેસ્ટથી વધુ પરિચિત થતા ગયા. જો કે રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક વિકસિત દેશોમાં આ ફ્લિન ઇફેક્ટ ધીમી પડી ગઈ છે અથવા તો ઉલટી દિશામાં જઈ રહી છે. આ પણ એક નવો કોયડો છે.
અને બીજો એક સંવેદનશીલ મુદ્દો છે જુદા જુદા વસ્તી જૂથો વચ્ચે આઈક્યુના સરેરાશ તફાવતનો.
હા, અને પ્રોફેસર ડિયરી આ મુદ્દાને ખૂબ જ સાવચેતી અને વૈજ્ઞાનિક તટસ્થતાથી રજૂ કરે છે. તેઓ નોંધે છે કે આવા સરેરાશ તફાવતો જોવા મળ્યા છે, પણ તેના કારણો અત્યંત જટિલ છે અને તેમાં પર્યાવરણીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરિબળોનો મોટો ફાળો હોઈ શકે છે. આનુવંશિક પરિબળોની ભૂમિકા વિશે હજુ સંશોધન ચાલુ છે અને કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ નથી.
એમાં મહત્વની વાત શું છે?
સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ જૂથની અંદર વ્યક્તિગત ભિન્નતા ઘણી જ વધારે હોય છે. એટલે કે એક જ જૂથમાં ખૂબ બુદ્ધિશાળી અને ઓછી બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય છે, અને જુદા જુદા જૂથો વચ્ચે ઘણો બધો ઓવરલેપ હોય છે. એટલે જૂથનો સરેરાશ સ્કોર કોઈ એક વ્યક્તિ વિશે કશું જ કહી શકતો નથી, અને આવા તફાવતોનો ઉપયોગ ક્યારેય ભેદભાવ કે પૂર્વગ્રહ માટે થવો જોઈએ નહીં.
બરાબર. અને છેલ્લો એક સવાલ જે ઘણાને થતો હશે, શું આપણે આપણી બુદ્ધિ વધારી શકીએ? પેલી બ્રેન ટ્રેનિંગ એપ્સ કે ગેમ્સ આવે છે, એ ખરેખર કામ કરે છે?
પ્રોફેસર ડિયરી અને મોટાભાગના નિષ્ણાતોના મતે હાલ એવા કોઈ નક્કર પુરાવા નથી કે આ પ્રકારની બ્રેન ટ્રેનિંગ ગેમ્સ કે પદ્ધતિઓ આપણી મૂળભૂત ફ્લુઇડ ઇન્ટેલિજન્સ, એટલે કે તર્ક કરવાની અને નવી સમસ્યા હલ કરવાની ક્ષમતાને લાંબા ગાળા માટે વધારી શકે છે. હા, તમે જે ચોક્કસ ગેમ કે ટાસ્ક કરો છો એમાં તમે વધુ સારા બની શકો છો, પણ એનો ફાયદો બીજી માનસિક ક્ષમતાઓમાં ટ્રાન્સફર થાય એવું બહુ જોવા મળતું નથી.
એટલે કોઈ જાદુઈ ગોળી નથી?
ના, અત્યાર સુધી તો નથી. અલબત્ત શિક્ષણ દ્વારા, નવું જ્ઞાન મેળવીને, નવી ભાષા શીખીને આપણે આપણી ક્રિસ્ટલાઇઝ્ડ બુદ્ધિ GC ચોક્કસપણે વધારી શકીએ છીએ, અને એ ખૂબ મૂલ્યવાન છે.
તો આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય જે શ્રોતાઓને યાદ રહે, તો એ કયા હશે?
મને લાગે છે પહેલો મુદ્દો એ કે બુદ્ધિ વાસ્તવિક છે અને માપી શકાય છે. એ ખાલી કોઈ સામાજિક રચના નથી, પણ એક મજબૂત મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે જેનું કેન્દ્ર જી ફેક્ટર છે. બીજું, પ્રકૃતિ અને પોષણ, એટલે કે જનીનો અને પર્યાવરણ, બંને અત્યંત મહત્વના છે અને એકબીજા વગર અધૂરા છે. એમની વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે.
બરાબર. ત્રીજો મુદ્દો કહી શકાય કે બુદ્ધિ, ખાસ કરીને આપણો સાપેક્ષ ક્રમ, જીવનભર નોંધપાત્ર રીતે સ્થિર રહે છે. ચોથું, અને આ ખૂબ મહત્વનું છે, બુદ્ધિ આપણા જીવનના ઘણા મહત્વના પરિણામો સાથે જોડાયેલી છે. શિક્ષણ, કારકિર્દી અને આશ્ચર્યજનક રીતે સ્વાસ્થ્ય, અને આપણે કેટલું લાંબુ જીવીશું તેની સાથે પણ. આ છે કોગ્નિટિવ એપિડેમિયોલોજીનો સાર.
અને પાંચમું, જે કદાચ એક સાવચેતી જેવો છે, કે આપણે બુદ્ધિ વિશેના વૈજ્ઞાનિક તથ્યોને તેના સંભવિત રાજકીય કે સામાજિક દુરુપયોગથી અલગ રાખવા જોઈએ. આ સંવેદનશીલ વિષય છે અને તેની ચર્ચા જવાબદારીપૂર્વક થવી જોઈએ.
પ્રોફેસર ડિયરીના પુસ્તકોમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, એમાંથી કેટલાક આપણે ફરી યાદ કરીએ.
ચોક્કસ. એ ખૂબ જ પાયાનો વિચાર છે, જે મેં પહેલાં પણ કહ્યો હતો. મનોવિજ્ઞાનનું સૌથી મજબૂત અને વારંવાર પુનરાવર્તિત થતું તારણ એ છે કે બુદ્ધિનું એક સામાન્ય પરિબળ જી અસ્તિત્વ ધરાવે છે જે સમજાવે છે કે શા માટે જે લોકો એક માનસિક કાર્યમાં સારા હોય છે તેઓ સામાન્ય રીતે બીજા બધામાં પણ સારા હોય છે. આ જી ફેક્ટરના મહત્વ પર ભાર મૂકે છે.
અને પેલી સ્થિરતાવાળી વાત, વ્યક્તિની બુદ્ધિનો સાપેક્ષ ક્રમ બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી નોંધપાત્ર રીતે સ્થિર રહે છે. 11 વર્ષની ઉંમરનો આઈક્યુ સ્કોર 80 કે 90 વર્ષની ઉંમરના સ્કોરનો સારો એવો આગાહી કરનાર બની શકે છે. આ વિચારવા જેવું છે કે આપણા વ્યક્તિત્વનું આ પાસું કેટલું સ્થાયી છે.
એપિડેમિયોલોજીનું કેન્દ્રીય તારણ છે એક સ્વસ્થ વધુ કાર્યક્ષમ મગજ, સ્વસ્થ વધુ સ્થિતિસ્થાપક શરીર સાથે જોડાયેલું છે. આ ખરેખર મન શરીરના જોડાણની ગહેનતા બતાવે છે.
અને આ વાત પણ મહત્વની છે મને લાગે છે.
બુદ્ધિમાં વ્યક્તિગત તફાવતો વાસ્તવિક અને મહત્વપૂર્ણ છે, પરંતુ તે કોઈનું નિશ્ચિત ભાગ્ય નથી. એટલે કે આપણી ક્ષમતા મહત્વની છે, પણ આપણા પ્રયત્નો, આપણને મળતા સંજોગો, એ બધું પણ એટલું જ મહત્વનું છે.
બિલકુલ. અને છેલ્લે સમાજ માટે એક દિશાસૂચક વિચાર, આપણા સામે પડકાર બુદ્ધિના તફાવતોના અસ્તિત્વને નકારવાનો નથી, પરંતુ એવા સમાજો બનાવવાનો છે જે તમામ વ્યક્તિઓને તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓનો સંપૂર્ણ વિકાસ કરવા અને તેનો ઉપયોગ કરવાની સમાન તક આપે.
તો આ બધી જે વાતો આપણે કરી એની વ્યવહારુ અસરો શું? આપણે રોજિંદા જીવનમાં આ સમજનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ?
ઘણા સ્તરે ઉપયોગી થઈ શકે. વ્યક્તિગત રીતે આપણે આપણી પોતાની શક્તિઓ કઈ છે, દાખલા તરીકે શું આપણી ફ્લુઇડ ઇન્ટેલિજન્સ વધુ સારી છે કે ક્રિસ્ટલાઇઝ્ડ, અને ક્યાં સુધારો કરવાની જરૂર છે એ સમજી શકીએ. આનાથી કારકિર્દીની પસંદગી કે નવી વસ્તુઓ શીખવાની રીત નક્કી કરવામાં મદદ મળે.
અને માતા પિતા તરીકે પણ ઉપયોગી થઈ શકે, ખરું ને? બાળકોને ખાલી હોશિયાર કે ઠોઠ એવા લેબલ મારવાને બદલે એમની ચોક્કસ ક્ષમતાઓ અને જરૂરિયાતોને સમજીને એમને યોગ્ય પ્રોત્સાહન અને વાતાવરણ આપી શકીએ.
ચોક્કસ. શિક્ષણ પદ્ધતિમાં પણ આનો ઉપયોગ થઈ શકે, જેથી દરેક બાળકની જરૂરિયાત મુજબ શિક્ષણ આપી શકાય. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં એ સમજવામાં મદદ મળે કે શા માટે અમુક જટિલ નોકરીઓ માટે અમુક પ્રકારની જ્ઞાનાત્મક ક્ષમતાઓ, જેમ કે સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા કે નવી વસ્તુ ઝડપથી શીખવાની ક્ષમતા મહત્વની હોય છે.
અને સમાજ અને નીતિ નિર્ધારણના સ્તરે?
જાહેર આરોગ્ય અને નીતિના સ્તરે પણ આ સમજ બહુ મહત્વની છે. જેમ કે બાળપણમાં સારું પોષણ, આરોગ્ય સંભાળ અને ઉત્તેજક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના લાંબા ગાળાના ફાયદા કેટલા મોટા હોઈ શકે છે એ સમજાય. સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ કાર્યક્રમો બનાવતી વખતે પણ લોકોની સમજણ શક્તિને ધ્યાનમાં રાખી શકાય. અને છેલ્લે સમાજમાં શિક્ષણ, અસમાનતા, પ્રતિભાવ જેવા મુદ્દાઓ પર વધુ જાણકારી અને ઓછા પૂર્વગ્રહ સાથે આપણે ચર્ચા કરી શકીએ.
વાહ, આ ખરેખર ખૂબ જ ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો ટેકઅવે એ છે કે બુદ્ધિ ફક્ત શૈક્ષણિક કે વ્યાવસાયિક સફળતા સાથે જ નહીં, પણ આપણા શારીરિક સ્વાસ્થ્ય અને આપણે કેટલું લાંબુ જીવીશું તેની સાથે પણ આટલી ગાઢ રીતે જોડાયેલી છે. આ મન શરીરનું જોડાણ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ભલે બુદ્ધિ ઘણી સ્થિર હોય, પણ એ પથ્થરની લકીર નથી. જનીનો અને પર્યાવરણ વચ્ચેની જે જટિલ રમત છે, એનો અર્થ એ છે કે યોગ્ય તકો, પ્રોત્સાહન અને મહેનતથી ઘણું બધું શક્ય બને છે. પ્રોફેસર ડિયરીનું કામ બુદ્ધિને એક ડરામણા કે રહસ્યમય વિષયમાંથી બહાર કાઢીને વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સમજણનો વિષય બનાવે છે, જે ખૂબ જરૂરી છે.
તો આજના આ મંથનનો અંત આપણે કદાચ એ વિચાર સાથે કરી શકીએ કે માનવ બુદ્ધિ એ આપણા અસ્તિત્વનું એક જટિલ, બહુપરિમાણીય અને મહત્વનું પાસું છે. તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવાનો પ્રયાસ આપણને પોતાની જાતને, એકબીજાને અને આપણા સમાજને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. અને કદાચ એ સમજ આપણને એવા રસ્તા બતાવી શકે જ્યાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ વિકાસ કરી શકે. આના પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.